આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
દરેક દંપતીનું સપનું હોય કે તેઓ માતા પિતા બને, પરંતુ અમુક સંજોગોમાં એ શક્ય ન હોય ત્યારે IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા માતા પિતાઓ માટે એક નવી દિશા છે, એક નવો માર્ગ છે. ઘણા માટે IVFથી પ્રજનનની સમસ્યા દૂર થાય છે, તો ઘણા એવા સમાન લિંગના દંપતી હોય અથવા સિંગલ પેરેન્ટ બનવા માંગતા માતા પિતા માટે આ ઘણો સારો રસ્તો છે. ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો IVF અલગ અલગ રાજ્યો અને પ્રદેશોમાં અલગ રીતે નિયંત્રિત થાય છે અને આ પ્રક્રિયા શરૂઆતમાં જટિલ પણ હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના આ એપિસોડમાં આપણે જાણીશું કે ઓસ્ટ્રેલિયામાં IVF કરવાના નિર્ણય લેતી વખતે શું આશા રાખી શકાય છે.
SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
વર્ષ 1978માં જ્યારે UKમાં વિશ્વનું પ્રથમ IVF બાળક જન્મ્યું ત્યારે તે સમયે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે કે પ્રજનન સારવારનું ભવિષ્ય બદલી ગયું હતું. આજે સમગ્ર વિશ્વમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા એવા દેશોમાંનો એક છે કે જ્યાં માથાદીઠ IVF સાયકલનો દર સૌથી વધુ છે. પ્રોફેસર જ્યોર્જી ચેમ્બર્સ ન્યૂ સાઉથ વેલ્સમાં નેશનલ પેરીનેટલ એપિડેમિયોલોજી અને સ્ટેટિસ્ટિક્સ યુનિટના ડિરેક્ટર છે. તેઓ ઓસ્ટ્રેલિયન એન્ડ ન્યૂઝીલેન્ડ આસિસ્ટેડ રિપ્રોડક્શન ડેટાબેઝનું પરીક્ષણ કરે છે, જેને એન્ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર ચેમ્બર્સ કહે છે કે આ નેશનલ રજિસ્ટ્રી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હાથ ધરવામાં આવતા દરેક IVF સાયકલને ટ્રેક કરે છે. વધુમાં તેઓ કહે છે કે તેથી જ તો અમને 100% સાયકલની જાણ કરવામાં આવે છે, અન્યથા તે તેમના કોડ ઓફ પ્રેક્ટિસ અને તેમના લાઇસન્સિંગ કરાર અનુસાર નહીં હોય.
So we get 100% of cycles reported to us because otherwise they would not be in accordance with their code of practice and their licensing agreement. So we have a very rich amount of data to produce statistics on, to undertake research, to inform the public, and to populate the yourivfsuccess.com.au website, which is a website for people to find out about IVF treatment in Australia.
એકત્રિત કરાયેલા ડેટા yourivfsuccess.com.au માં ફીડ થાય છે, જે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને ફર્ટિલિટી ક્લિનિક્સથી સ્વતંત્ર છે. યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ માહિતી એકત્ર કરે છે અને તેને એવી રીતે રજૂ કરે છે જે લોકો માટે સુલભ હોય. તો લોકો ખરેખર સાઇટ પરથી શું શીખી શકે છે? મુલાકાતીઓ રાષ્ટ્રીય IVF આંકડાઓનું અન્વેષણ કરી શકે છે અને તેમની પોતાની પરિસ્થિતિને અનુરૂપ ઇન્ટરેક્ટિવ સાધનોનો ઉપયોગ પણ કરી શકે છે. આવાથી એક સાધન IVF કરાવતી સ્ત્રીઓને બાળક થવાની શક્યતાઓનો અંદાજ કાઢવામાં મદદ કરે છે. પ્રોફેસર ચેમ્બર્સ સમજાવે છે કે તે એક ઓનલાઈન કેલ્ક્યુલેટર છે જે લોકોને પોતાના વિશેની માહિતી દાખલ કરવાની મંજૂરી આપે છે, જેમ કે તેમની ઉંમર, જો તેમની પાસે જીવનસાથી હોય તો તેમની ઉંમર, તેમનું નિદાન, IVF સારવાર પહેલાંની હિસ્ટ્રી અને પછી તેઓ IVF દ્વારા બાળક થવાની તેમની શક્યતાઓનો વ્યક્તિગત અંદાજ મેળવી શકે છે.
And that's an online calculator that allows people to enter information about themselves, such as their age, their partner's age, their diagnosis if they've got one, any previous history of IVF treatment that they've had, and then they can get a personalized individual estimate of their chance of having a baby through IVF.
ઓસ્ટ્રેલિયાના તમામ ક્લિનિક્સ માટે IVF સફળતા દર પણ ઓનલાઈન ડેટાબેઝ દ્વારા જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.
Patients can search by the name of the clinic or they can pop in their postcode and search for clinics that are near them. And then for each of those clinics, we provide success rates and compare those to the national average of all IVF cycles in Australia. So that gives patients a way of comparing IVF clinics that are near them before they visit a clinic.
Petra Vail, Australia અને ન્યૂઝીલેન્ડની ફર્ટિલિટી સોસાયટીના પ્રમુખ છે. તેમનું બેકગ્રાઉન્ડ ક્લિનિકલ એમ્બ્રિયોલોજીમાં છે. તેઓ કહે છે કે સફળતા દર ફક્ત ચિત્રનો એક ભાગ છે. વધુમાં તેઓ ઉમેરતા કહે છે કે દર્દીઓને ખરેખર જાણવાની જરૂર છે કે દર્દી સંભાળ પ્રત્યેના તેમના અભિગમ વિશે ક્લિનિક્સને પૂછવું ઠીક છે કે તેઓ આ દર્દી માટે સારવાર કેવી રીતે તૈયાર કરે છે.
What matters just as much, if not more, is the level of personalized care, the transparency, the scientific rigor, and the support services that are available. Patients really need to know that it's okay to ask clinics about their approach to patient care. How do they tailor the treatment for this patient, and how do they support people when things don't go to plan? Or in this particular audience, you know, how do they tailor for multicultural differences and requirements?
IVF સહિતની પ્રજનન સારવાર ખર્ચાળ હોઈ શકે છે. મોટાભાગના લોકોએ તેમના ખાનગી આરોગ્ય વીમા દ્વારા સંપૂર્ણ અથવા ઓછામાં ઓછો ખર્ચ કરવો પડે છે. લાયકાત ધરાવતા દર્દીઓ મેડિકેર રિબેટનો દાવો કરી શકશે અને તમારા રાજ્ય અથવા પ્રદેશની આરોગ્ય સેવા પણ સરકારી ભંડોળવાળી સેવાઓને પ્રદાન કરી શકે છે. તમારા માટે કયો સપોર્ટ ઉપલબ્ધ છે તે સમજવા માટે તમારા ડોક્ટર સાથે વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એસોસિએટ પ્રોફેસર એલેક્સ પોલિકોફ, કે જેઓ વિક્ટોરિયામાં જાહેર આરોગ્ય પ્રણાલી દ્વારા પ્રજનન સેવાઓ પૂરી પાડતી સેવાઓ પ્રદાતાઓમાંના એક વરિષ્ઠ પ્રજનન સલાહકાર છે, તેઓ કહે છે કે IVF એ વંધ્યત્વ માટે એક સારવાર નથી અને રોયલ મહિલા હોસ્પિટલમાં આપવામાં આવતી પ્રજનન સેવાઓના બે ઉદાહરણો પ્રદાન કરે છે. જેમ કે પબ્લિક ફર્ટિલિટી સર્વિસ નામનું એક યુનિટ છે જે જીપી પાસેથી રેફરલ સ્વીકારે છે અને પછી દર્દીઓ આવે છે અને બધી તપાસ કરાવે છે અને ત્યારબાદ સામાન્ય રીતે સારવાર આપવામાં આવે છે જે પણ જરૂરી હોય.
And so there is a unit called the Public Fertility Service, which accepts referrals from GPs. And then patients come in and have all the investigations. And that is usually followed by treatment, whatever is required. For example, they provide ovulation induction, they provide intrauterine insemination and IVF service.
તમે જાહેર પ્રદાતા પસંદ કરો કે ખાનગી ક્લિનિક, પ્રથમ પગલા સામાન્ય રીતે સમાન રહે છે. તમારે પહેલા તમારા ફેમિલી ડોક્ટર પાસેથી રેફરલ લેવાની જરૂર પડશે. પછી તમે ક્લિનિકની તમારી પ્રથમ મુલાકાત દરમિયાન તમારી હિસ્ટ્રી પ્રદાન કરશો અને પછી તમારી તબીબી તપાસ શરૂ થશે.
The second appointment is the most important appointment because then we look at all the results and try to work out what the problem might be. And then depending on what is identified, we would formulate a treatment plan. So, for example, someone may have an ultrasound and they didn't know, but they may have some sort of abnormality, like big fibroids or significant endometriosis. Then you have to decide whether to treat it surgically before doing IVF or to do IVF and see how it goes. It all depends what you find.
સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકોને નિષ્ણાંતોની ટીમ દ્વારા ટેકો આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ફર્ટિલિટી સોસાયટીના ડોક્ટર વેલે સમજાવે છે કે કોણ તેમાં સામેલ છે. જેમ કે તમારા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, જ્યાં દર્દી પ્રથમ તેમના ફર્ટિલિટી જર્ની પર વાતચીત કરે છે અને કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ સૂચવે છે.
Your fertility specialist, where the patient first interacts on their fertility journey and prescribes some sort of intervention. So a fertility nurse will help the patient understand the medication. The clinical embryologist will sit behind the scenes in the laboratory setting and the fertility counselor in terms of psychological support.
તમારા રાજ્ય અથવા પ્રદેશના આધારે IVF જેવી સહાયિત પ્રજનન સારવાર માટે ખાસ કરીને સ્પર્મ અથવા તો એગ ડોનેશન અને સરોગસી સાથે સંકળાયેલી સારવાર માટે કાયદા દ્વારા પ્રજનન સલાહ ફરજિયાત હોઈ શકે છે. આ કાઉન્સેલિંગનો ખર્ચ સારવાર ફીમાં સામેલ હોય છે. આ પ્રકારના કાઉન્સેલિંગ પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એસોસિએટ પ્રોફેસર પોલિયાકોફ સમજાવે છે કે જો કોઈ દંપતી ગર્ભધારણ કરે છે અને પછી તેઓ અલગ થઈ જાય છે તો શું થાય છે તે અંગે વધુ કાઉન્સેલિંગ ઉપલબ્ધ છે.
It's more counseling as to what happens if, for example, a couple creates embryos and then they split up. What happens to those embryos? What would you like to happen? These sort of things.
ડોક્ટર વાલે સમજાવે છે કે જ્યારે તે ફરજિયાત ન હોય ત્યારે પણ કાઉન્સેલિંગ સહાયનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. તે તમને તમારા અથવા તમારા જીવનસાથીની પ્રજનન સારવાર દરમિયાન કોઈપણ સંભવિત પરિણામને સમજાવવામાં અને તૈયાર કરવામાં મદદ કરે છે. ડોક્ટર વાલે કહે છે કે સહાયથી ઘણો બધો ફરક આવી શકે છે. ઘણા લોકોને પ્રજનન સલાહકાર સાથે વાત કરવામાં ઉર્જા મળે છે. તેઓ સાથીદારો અને સહાયક જૂથોમાં પણ જોડાઈ શકે છે.
Support can make all the difference. Many people do find strength in talking to a fertility counselor. They can also join peers and support groups. Importantly, their fertility journey does not have to be a solo experience.
અને આ એપિસોડ પૂરો થાય તે પહેલા યાદ રાખો કે વંધ્યત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી એ સામાન્ય વાત છે. તેમાં શરમાવા જેવું કંઈ નથી.
It's experienced by every aspect of our society and every culture and every ethnicity. And the right to have a family is a fundamental right. And somebody's desire to pursue that right should be encouraged and supported.
Zoe Thamaidu દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો મીરાની મહેતા પાસેથી.
લાઇક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.